9/9/1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 205 206 અને 213 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 707.
સંસ્કૃત વાક્ય તો કોઈ વેદાંત નું છે. શત્રુ તે શોક એકત્વ મનોપશ્યત ત્યાં મોહ પત્ર એટલે ત્યાં મોહ અને શોક છે કે જ્યાં એટલે સર્વત્ર એકત્વને જુએ છે એટલે પરમાત્મા સ્વરૂપને જુએ છે. વેદાંતમાં તો શું છે, બધા પરમાત્મા બધા એક છે, પરમાત્મા એકત્વ એટલે એક છે. અહીંયા અંતરમાં ઉતારો કે જો પોતાના એક પરમાત્મા સ્વરૂપને જે જુએ છે એને મોહ છે અને એને સુખ છે, એને કઈ મૂળ શોક નું કારણ નથી રહેતું. એ અર્થ કર્યો છે, અમે સૂત્રનો અર્થ કર્યો છે, વેદાંત સૂત્ર છે કે જે પોતાના પરમાત્માને અંદરમાં જુએ છે, નિર્મોહી પરમાત્માને, એને મોહ નથી અને જેને મોહ નથી એને દુઃખ નથી. શોક એટલે દુઃખ નથી, દુઃખ તો મોહ છે એને જ છે, બાકી તો દુઃખ છે. વાસ્તવિક સુખ જો જગતની દ્રષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષ સ્થાન પુરુષલોકમાં હોત નહીં, પણ આ જગત જ મોક્ષ હોત. શું વાત કરી છે, આત્માનું જે અંદર સુખ છે, સ્વાભાવિક સુખ છે, એ જગતની દ્રષ્ટિમાં આવતું નથી. કેમ કે જગત તો મોહાંધ છે, જગતના જીવો તો મોહથી અંધ થયેલા છે, એને તો સુખ બીજું દેખાય છે, એને તો સુખ કલ્પના એ સુખ છે અને કલ્પના એ દુઃખ છે. એટલે જો જગતને એ સુખ, આત્માને સુખ જો આખા જગતને દ્રષ્ટિમાં આવી જાય તો જ્ઞાનીએ જે મોક્ષ સ્થાન જોયું છે એ ક્યાંય ઉપરનો અર્થ ને નીચે જ અર્થ. એનો અર્થ શું છે કે જગતમાં કોઈ વિરલા જીવોને આત્માનું સુખ અને સંસાર સુખ વચ્ચેનો તફાવત સમજાય છે, કોઈ વિરલા જીવો. બાકી તો મોહથી જે સુખ લાગે છે એનાથી જીવ પોતાના પરિણામને મૂકી શકતો નથી. જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે, આ વાત જો કે યથાર્થ છે, અંદરથી છૂટી છૂટા પડી ગયા છે એવા જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે એ વાત જો કે યથાર્થ છે, તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, જગતમાં બધા પરમાત્મા છે, બધા જીવો સ્વરૂપે તો પરમાત્મા છે, પણ માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારીને પગ મૂકવા જેવું તેને પણ કઈ લાગે છે. ઈ જગત માં પગ મૂકતા ઈ બે વખત વિચાર કરે છે. માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ અને કા તમારા સંગને ઈચ્છીએ છીએ એ યોગ્ય જ છે. પોતાને જ્ઞાન દશા છે ને, જગતને સંગ કરવા જેવો અમને લાગતો નથી. તે બધા પરમાત્મા, પણ માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એ જીવોનો સંગ કરવા જેવો નથી. એટલે કે જે જીવો તીવ્ર મોહ માયામાં પીડા હોય એનો સંગ જ્ઞાની ઈચ્છતા નથી, એનો સંગ જ્ઞાની કરતા નથી અને કરવા જેવો પણ નથી. કદાચ સંગ કરવાનો પ્રસંગ આવે તો એ વિચારીને પગ મૂકે છે, એમને અનુપયોગે ચાલતા નથી, બહુ ઉપયોગમાં રહે છે, સાવધાન રહે છે એમ કે. એમને પણ કર્મ પ્રસંગે અનેક જીવોના સંસર્ગમાં આવવું પડે છે, તેથી ઉપયોગમાં સાવધાનીમાં છે, ઉપયોગ કરવો પડે છે. માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સંગને ઈચ્છીએ છીએ, કાં સત્સંગને ઈચ્છીએ છીએ, અમે એકાંતમાં રહેવા ઈચ્છીએ અને તે યોગ્ય છે એમ કહીને સુભાગભાઈને પોતાની દશાની વાત કરી, જેના ઉપરથી સુભાષભાઈને પણ બોધ લેવાનો પ્રશ્ન છે. કેમ કે એ પણ વેદાંતની ફિલોસોફીમાં બધાને એક પરમાત્મા તરીકે જોયા. તારું મારું કરો તો રાગદ્વેષ થાય ને, આપણે તો બધા એક જ છીએ, એક પરમાત્મા એમ ત્યાં સિદ્ધાંત એવી રીતે છે. બધા ભલે એક પરમાત્મા હોય પણ માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે ને, અહીંયા જરાક વિચારીને પગ મૂકવા જેવું. કેમ કે તમને તમારા કુટુંબ પ્રત્યે માયા છે, પણ છે એ બધા પરમાત્મા. તમારા તત્વજ્ઞાન પ્રમાણે પણ એ બધા તો છે તો પરમાત્મા, પણ તમને માયા છે એનું શું? તમે સાવધાન થયો એમ કહો. અમે તો અસંગતાને ઈચ્છીએ છીએ અને કા સત્સંગ ઈચ્છીએ છીએ. બહુ એટલું બધું કૃપાળુદેવ પ્રત્યે બહુમાન હતું, એમના સત્સંગ છે, એમના પત્ર છે, એમનો આત્મા નિર્મળ 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 થતો જતા. ઘણી અસર હતી એમને. પ્રથમ એમને કૃપાળુદેવના દર્શન થયા અને જે ચર્ચાઓ થઈ પ્રથમ સમાગમમાં, ત્યારથી એમણે એમને ભગવાન પુરુષ તરીકે જોયા છે. અને જ્યારે એને એમને એના ભગવાન એને એમ છે કે આમ ને આ વાત આમ છે ને આ વાત આમ છે, કેટલી નિસંગતા અને કેટલો આદર. એક ભગવાન કહેવું એક વાત છે અને દેખાવા બીજી વાત છે. એમ તો આપણે આત્માને ભગવાન આત્મા કહીએ છીએ, પણ આત્મા ભગવાન તરીકે દેખાય એ બીજી વાત થાય. જોવું એ બીજી વાત છે, વિચારવું એ બીજી વાત છે. વિચારવાને જોવામાં પ્રત્યક્ષ પરોક્ષનો બહુ મોટો આંકડો છે. પ્રત્યક્ષ પ્રત્યક્ષ અને પરોક્ષ થી પરોક્ષ અહીં છે, અંદરથી એકાકાર દશા થાય તો પ્રગટ કરે, પણ બહારનો ખેંચાણ છૂટે ત્યારે થાય ઉદાસીન થાય. એટલી આવે તો સિદ્ધાંત લીધો ને, તો મોહને શોખ છે નો, જો બધા પરમાત્મા જ છે તો તત્ર કો મોહ કહશો કહ, પછી મોહ શું શોખ છે. સતમ વિવેક ની જ્ઞાની કરે છે, સંગ કરવામાં જ્ઞાની વિવેક કરે છે, અને મુમુક્ષુ એ પણ વિવેક કરવા યોગ્ય છે એમ વાત છે. પછીનો પત્ર છે 206 નંબર. લપસતા વાર નહીં લાગે. પત્ર છે 206 નંબરનો. ઘટ પરિચય માટે આપે કઈ જણાવીને નથી, તે જણાવશો વાત હશે પ્રસંગ. તેમજ મહાત્મા કબીરજીના બીજા પુસ્તકો મળી શકે તો મોકલવા કૃપા કરશો. કબીરજીના ઘણા પદવાળા પુસ્તકો પ્રસિદ્ધ થયેલા છે, કોઈ મોકલ્યા હશે ને બીજા પણ મળે તો મોકલવા માટે જણાવી દેશો. માર્ગાનુસારી કરી શકાય એટલે એમના પદમાં ઘણા સિદ્ધાંતિક વાતો અને પારમાર્થિક વાતો પર પ્રસિદ્ધ છે. પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે, અમારો આત્મા ના પાડે છે એમ કહે, હમણાં મૌન રહેવું છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને એ નિર્ણય પોતે કર્યો છે, આત્મા ના પાડે છે એમના મૌન રહેવું, અપ્રગટ રહેવું પ્રસિદ્ધિ માનવા આવે. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઈચ્છા મળશે નહીં પરમાત્માને અંદર છે, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં. જ્યાં સુધી અસંગ થઈશું નહીં મનિદશા, અને ત્યાર પછી પણ અંદરથી આત્મા એમ કહેશે કે હવે પ્રગટ માર્ગને પ્રકાશો વિકલ્પ આવશે, તો છે અત્યારથી કોઈ પ્લાનિંગ નથી કે મુનિ થઈને ઉપદેશ દેવો. મુનિ થઈને કેવળ જ્ઞાન સાધવો, મુનિ થઈને ઉપદેશ દેવો એમ હોય નહીં. પછી વિકલ્પ આવે તો એ કુદરતી પરિસ્થિતિ છે, એને પરમાત્માની ઈચ્છામાં એ નાખે. અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે ને, બધા જ્ઞાનીઓ એમ જ એની એ રીતિનીતિ બધા જ્ઞાનીઓની એવી જ છે. અમે તો દિન માત્ર છીએ, અમે ક્યાં મોટા જ્ઞાની થઈ ગયા છીએ. મોટા મોટા જ્ઞાનીઓ પણ એવી રીતે પ્રવર્ત્યા છે, તો અમે તો દિન છીએ. એને પાસે ઘણો સૂક્ષ્મ ઘણી શક્તિ અભિમાનનું નામ નથી, અમે તો દિન છીએ. ભાગવત વાળી વાત આત્મજ્ઞાન થી જાણેલી છે. એમના પત્ર માં પૂછાયું હશે, ભાગવત ની વાત તમે બહુ સારી કરી, સારી વાત તો અમે ક્યારે સાંભળી નથી ને સમજ્યા નતા. ભાગવત તો ઘણું સાંભળ્યું છે, તમે ક્યાંથી આ બધું કાઢ્યું? એ અમારા આત્મજ્ઞાન થી જાણેલી વાત છે. ત્યાર પછી નો પત્ર એમને જે લખ્યો છે એ 213 નંબર નો પત્ર છે. શરીર નો ઉપચાર કરવો તો શાસ્ત્ર કે નવી નથી. કઈ સહન શક્તિ ઓછી ન હોવી જોઈએ. આ પત્ર માં રહસ્ય ઘણું જોયું છે. 213 પ્રમાણ જ્ઞાની પુરુષનું મૂલ્યાંકન એમણે સર્વોત્કૃષ્ટ આપ્યું છે અને મોક્ષ જીવન માટે જો એ વિષય સમજાઈ જાય તો એનો બેડો પાર થઈ જાય એવું રહસ્ય એમણે ખોલીને મૂક્યું છે આ પત્રમાં. જ્ઞાની પુરુષની કિંમત કેટલી, કેમ કે તત્વજ્ઞાનના અભ્યાસથી એમ છે કે આત્માની કિંમત હોય છે વધારે, અને જગતના લોકો એમ કે જે પરમાત્મા છે ઈશ્વર ભગવાન થઈ ગયા એની કિંમત વધારે હોય. નાની તો હોય ચોથા ગુણ સ્થાને હોય એની કિંમત શું? આ પત્રમાં એ બે થી વધારે કિંમત મૂકી છે, પરમાત્માથી વધારે મૂકી છે અને આત્માથી વધારે મૂકી છે. અને બહુ એનું લોજિક આપ્યું છે, સજ્જડ લોજિક આપ્યું છે. અને એમ કહેવા પાછળ બહુ રહસ્યવાળી વાત એ છે કે કોઈ જીવને માર્ગ બીજી રીતે મળતો નથી, બીજી રીતે માર્ગ જ મળે એવી પરિસ્થિતિ નથી. કેમ કે તીર્થંકર ભગવાન શુક્લ ધ્યાનમાં બિરાજે છે, એવા સૂક્ષ્મ પરિણામો છે કે એના પરિણામ પકડી શકે એમ નથી. આ તો નીચે છે એટલે પકડાય એવી વાત છે, છતાં પણ વાત થોડી અટપટી ઘણી છે. એટલે જીવને અનંત કાળમાં સત્પુરુષની ઓળખાણ થઈ નથી. આ લોક એટલે આખું જગત, જગતના સમસ્ત જીવો ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ત્રણ પ્રકારના તાપ છે, આધિ વ્યાધિ ને ઉપાધિ, એનાથી ઘેરાયેલું છે જગત અને આકુળ વ્યાકુળ છે. ગાંજવાના પાણીને લેવા દોડીને તૃષા છુપાવવા ઈચ્છે છે, જ્યાં પાણીનો છાંટોય નથી ત્યાં સરોવરનું દેખાય. ગાંજવાનું જળ એટલે સરોવર હિલોડા લેતું દેખાય એવી ભ્રાંતિ થાય છે. જ્યારે બહુ જ ગરમી પડે ને ત્યારે, ગરમી પડે ત્યારે માણસને તરસ પણ વધારે લાગે પરસેવો વળે, એટલે પાણીની ઈચ્છા થાય ને પાણી હોય ને ગાંજવાના જળમાં પાણી દેખાય ને લેવા દોડે તો દોડીને મરી જાય થાકી પાણી હાથમાં આવે. એમ જ્યાં સુખ નથી, સુખની ગંધે નથી, સુખ નો પડછાયો પણ ક્યાંય પડતો પડે એવું નથી, કે સુખનું નામ નિશાન પણ જ્યાં નથી. એમાં જે ભૌતિક પદાર્થો પૌગોલિક વૈભવો એમાં જીવને ભ્રાંતિથી સુખ માસે છે અને એ લેવા માટે દોડે છે. આખું જગત પછી અમેરિકાનો માણસ હોય કે યુરોપનો હોય કે રશિયાનો હોય કે હિન્દુસ્તાનનો હોય, બધા એ સંયોગોની પાછળ દોડતા દોડે છે. સંયોગોમાંથી સુખ લેવા માટે બધા એક જ પ્રકારે પ્રવૃત્તિ કરે છે. કોઈ સુખી થતા જોવામાં આવ્યા નથી અને કોઈ સુખી થયા નથી થતા નથી. આ વાત પ્રત્યક્ષ છે. કોઈ દરિદ્રતાથી દુઃખી છે પણ આ તો જેમ સંપત્તિ વધે એમાં વધારે દુઃખી છે, એનું શું કરવું? વેસ્ટર્ન કન્ટ્રીઝ છે બધા, પશ્ચિમના દેશો છે, એ ત્યાં તો સંપત્તિ ઘણી છે, આપણા કરતા વધારે દુઃખી છે. નાનપણના કિસ્સાઓ, ભયંકર રોગના કિસ્સાઓ, અમેરિકામાં આર્ટરી બ્લોકેજના એક એક હોસ્પિટલમાં 10-10 હજાર દર્દીઓ હોય છે. આપણે એક અમેરિકન બુક મારે વાંચવાનો પ્રસંગ આવ્યો, આર્ટરી બ્લોકેજ આવી ગયો, કે જેને રિવર્સ પ્રોગ્રામ વગર દવાએ મટાડવાનો સુવિધો, એ કાર્ડિયોલોજિસ્ટ હતો અને સર્જન હતો, હાર્ટનો સર્જન હતો. હાર્ટના ઓપરેશન વખતે એણે દર્દીને દુઃખી થતો જોઈ અને એમાંથી કરુણામાંથી એણે આ શોધ કરી કે વગર દવાએ આ મટે છે. ગાંગુલીએ કીધું અમારી થિયરી છે, હું આ થિયરી ઉપર બધાને મટાડું છું. એમને બુક આપી હતી વાંચવા, વાંચ્યા પછી મેં આપી. એને એ માણસ પ્રયોગ માટે એક હોસ્પિટલમાં ગયો કે મને પહેલાં 10 દર્દી આપો. ત્યારે એણે લખ્યું છે કે જે હોસ્પિટલમાં 10 હજાર દર્દી હતા કોરોનરી ડિઝીઝ ગણાય છે, એમાંથી મેં 10 દર્દી લીધા હતા. ત્યારે ખબર પડી કે ત્યાં 10 હજાર દર્દીની આવી હોસ્પિટલ હોય છે, નહીંતર આપણને શું ખબર પડે. ધનાઢ્ય દેશો કહેવાય છે આપણે જેની પાસે, ગરીબ દેશ ગણાય છે આપણો, તેમ સરેરાશ આવક બહુ મોટી છે. એ લોકો વધારે દુઃખી છે અને ટેન્શન ટેન્શન તો વાત મૂકી દો, એટલા ટેન્શનમાં જીવે છે. કેમ કે કોઈનું ઘર હાજર નથી, ગમે ત્યારે છૂટા પડી જાય, કોઈ સ્ટડી લાઈફ, ડોમેસ્ટિક સ્ટડી લાઈફ નથી, અનિશ્ચિત અને અનિશ્ચિતતા, અનિશ્ચિતતા અને અનિશ્ચિતતા, ટેન્શનમાં બહુ રહીએ છે. કેમ કે ઈચ્છા પ્રમાણે બનતું નથી. ટેન્શન આવવાનું મુખ્ય કારણ એ છે કે ઈચ્છા પ્રમાણે બનતું નથી. અપેક્ષા વર્તીઓ જીવને ખૂબ જ છે અજ્ઞાનને લઈને. ગાંધવાના પાણીને લીવા દોડીને તુષાર છિપાવવા ઈચ્છે છે એવો દીન છે, એવો દીન છે. પામર થઈને દોડે છે એમ કે છે, દીનહીન થઈને દોડે છે, સુખ માટે ભીખ માગે છે. અને તે કોની પાસે? કે સુખ રહિત જે જળ પદાર્થો છે એની પાસે. જળ પદાર્થમાં ક્યાં સુખ? કોઈ પરમાણુમાં સુખ છે? ગંધે નથી ત્યાં તો સુખ. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી અનાદિથી અજ્ઞાનને લીધે પોતાના મૂળ સુખ સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ પ્રાપ્ત થયું છે. જીવોને ભયંકર પરિભ્રમણ પ્રાપ્ત થયું છે. પરિભ્રમણનો શબ્દ વાપર્યો, ભયંકર પરિભ્રમણ પ્રાપ્ત છે. તોફાન ચાલે છે, સાયક્લોન, વાવાઝોડું કાલ જોયું રાતે, એ તો અડધી કલાક કલાકમાં ત્રાસી જાય, 24 કલાકે તો માણસ ત્રાહી માં પોકારી જાય. તો એક વાવાઝોડું 24 કલાક રહીએ ને ત્રાહી માં પોકારી જાય. આ તો અનંતકાળનું વાવાઝોડું છે, ક્યાં મેરો ને ક્યાં ફેંકાઈને જાશે કોઈનું એડ્રેસ જ નથી હાથમાં આવતું. મેરા પછી કોઈનું સરનામું મળે છે તો જેમ વંટોળમાં તણખલું ક્યાં ઉડીને પડે એ કંઈ કહી શકાય નહીં, એમ જીવ મરીને ક્યાં જન્મે પાછો ફરીને કેવું મુશ્કેલ છે. જન્મ મરણના પરિભ્રમણનો વંટોળ ચાલે છે જગતની અંદર, ફેંકાફેંક થાય છે. અહીંથી મર્યો ને ક્યાંય જન્મ, ક્યાંયથી જન્મ ને ક્યાંય મર્યો, પાછો ક્યાંય ફેંકાઈને ક્યાં જાય છે એનું કોઈ ઠેકાણું નથી. એવું ભયંકર પરિભ્રમણમાં સપડાયેલો જીવ છે, કંટ્રોલમાં સપડાઈ ગયેલો છે, સેફ નથી. ક્યાં આપણે તો ઘરમાં હોય એટલે એમ બાર વાવાઝોડું છે, આપણે નિરાંતે અંદર બેઠા છે, મારી બાણા બંધ કરવું, હવે આવવા નથી દેતા બહાર ને. આ તો સપડાયેલો જીવ છે. આ જ્ઞાનીની નજરે જોવે છે આ જીવની પરિસ્થિતિ છે. સમયે સમયે અતુલ ખેદ, ટેન્શન 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 ટેન્શન, જ્વરાદિક રોગ, અનેક પ્રકારના રોગ, કોકનું શરીર સંપૂર્ણ નિરોગી હશે, બાકી કોકને કાંઈક ને કોકને કાંઈક કોકને કાંઈક ને કોકને કાંઈક મરણાદિક ભય, મૃત્યુનો ભય તો બધાને સતાવે છે. એમાં સંપત્તિ વાળાને વધારે સતાવે છે. કેમ? એક ઝાટકે મૂકીને જવું પડશે. થોડું નુકસાન જાય તો સહન ન કરી શકે, એક ઝાટકે મૂકવું પડે. અને મૂર્છા ન આવે તો થાય શું? જુઓ, મોટા ભાગના મનુષ્યો બેશુદ્ધ અવસ્થામાં પ્રાણ ત્યાગ કરે છે. કેમ? એને ખ્યાલ આવ્યો કે મરી ગયા. એક તો મૃત્યુનો ભય તો અવારનવાર સતાવતો હોય ને, એમાં કાંઈક એવો જ પ્રસંગ ઊભો થાય એટલે સીધી જ ફેંટ આવે, મૂર્છા ખાઈ જાય, બેશુદ્ધ થઈ જાય છે. એ મરણાદિક ભય બધું હમણાં હું તરાવતો હોય ને તો અંદર થાય કે ત્યારે ઓફ થઈ ગયું છું, કંઈ કહેવાય નહીં. રોજ મરણ નોંધ વાંચવા મળે છાપામાં. એટલે એ ભયનો એક ઉંદરડો કાળજામાં બેઠો બેઠો એનું કાળજું કોતરતો હોય, કાતરતો હોય, અને કાળજું ખવાતો હોય એનો દિવસે દિવસે. એવો ભયનો ઉંદરડો અંદર બેઠેલો જ હોય છે. કદાચ તંદુરસ્તી કોઈની હજારમાં એકાદ જણની ઠીક હોય તો એને ટેન્શન નો પાર ન હોય, એટલે અંદરથી હળગતો હોય અંદરમાંથી. વિયોગાદિક દુઃખ, જ્યાં મારા પણ છે એનો વિયોગ થાય એનું દુઃખ અસહ્ય દુઃખ છે. શું જીવો અનુભવે છે એવી અશરણતાવાળા આ જગતને, એને કોઈ શરણ નથી. આમાંથી રોગ થાય કોઈ બચાવી શકે નહીં, ટેન્શન આવે કોઈ ટેન્શનની દવા નથી જગતમાં. શું વિયોગ થાય એનો કોઈ ઉપાય નથી, મરણનો કોઈ ઉપાય નથી, અશરણ છે બધી બાબતોમાં, અશરણ છે. કોઈ શરણ કોઈ રક્ષણ આપી શકે એવું નથી, સુરક્ષા નથી ક્યાંય. એવી અશરણતાવાળા આ જગતને વિશે એક સત્પુરુષ અક્ષરમ છે, જો મળી જાય તો. બાકી તો એ મુશ્કેલ છે, એ સુલભ નથી, દુર્લભ ચીજ છે, પણ મળી જાય તો એ એક શરણ છે. જે સત્પુરુષના શરણમાં આવી ગયો એ આ બધા દુઃખોથી છૂટી ગયો. એવો શરણમાં આવનારો જીવ અનુભવ કરે છે. હવે મારે વાંધો નથી, હું કરી ગયો, હવે મને કોઈ સંસારની પરિસ્થિતિ દુઃખ પહોંચાડી ન શકે, અને જ્યાં સુધી પહોંચાડી શકે એવી પરિસ્થિતિમાં ત્યાં સુધી શરણમાં આવ્યો નથી. સંયોગ હોય તો હોય, તે કારણ કે સત્પુરુષનો સંયોગ પાછા અનેક ન હોય છે, પણ જે આ બધા દુઃખથી ઘેરાયેલા છે હજી જ્યાં સુધી એવી પરિસ્થિતિમાં, ત્યાં સુધી એને હજી શરણું લીધું નથી. એ અસરણતામાં જ હજી બીજાની જેમ જ અસરણતામાં જ ચાલે છે, બધા જીવે છે. જે શરણમાં આવે છે એને આ બધા દુઃખ છૂટે છે, અને બધા દુઃખ છૂટે છે એ જ શરણમાં આવે છે. આ એનું લક્ષણ દીધું છે, સામે સામે સિમ્પટમ છે. એવી અસરણતાવાળા આ જગતને વિશે એક સત્પુરુષ જ શરણ છે. સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તુષા છેદી શકે નહીં, એમ નિશ્ચય છે. સત્પુરુષની વાણી છે એમાં શીતળતા છે, તાપની અંદર જે તૃષા લાગે એ તૃષાને મટાડવાને માટે સત્પુરુષની વાણી છે. એક વખત તો ટેન્શન ફ્રી કરી દે, આપઘાત કરવા તૈયાર થયો હોય ને એ પાછો પડી જાય એક વાર, આપઘાત કરવા તૈયાર થઈ ગયો હોય સમાધાન એવું આવે ને, ખોટી કલ્પના એમ ચડી ગયો હતો. સારું થયું કે હું બચી ગયો, એ તો નક્કી આપઘાત કરી દે છે. એ વાણી જેવી છે કે એની તૃષાને છેદી શકે, એના તાપને મટાડી શકે, એમ નિશ્ચય છે. નિશ્ચય છે એટલે એમને પ્રત્યક્ષ અનુભવ પણ છે, એ વિષયનો પોતાને પ્રત્યક્ષ અનુભવ પણ છે. અને એ વાત નક્કી છે, નિશ્ચય છે એટલે નક્કી છે કે જ્ઞાની પુરુષની વાણી ગમે તેવા દુખિયારાને પણ શાંત શીતળતામાં લઈ આવે એવી હોય છે. નક્કી વાત છે, નિશ્ચિત વાત છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. અમે ફરી ફરીને એ સત્પુરુષના ચરણનું ધ્યાન કરીએ છીએ. પોતાને જાતિ સ્મરણ જ્ઞાન છે ને, પૂર્વે બહુ આછળ્યા છે, બહુ રજળ્યા છે, બહુ દુઃખી થયા છે, પારાવાર હેરાન થયા છે, પછી કોઈ સત્પુરુષ મળ્યા છે. એટલે એમ કહે છે કે તે સત્પુરુષના ચરણનું અમે ફરી ફરીને ધ્યાન કરીએ છીએ, જેનાથી અમને આ માર્ગ મળ્યો, આ શીતળતા મળી, અને જેનાથી અમે હંમેશને માટે છુટકારાને પામશું. એ સત્પુરુષના ચરણને વારંવાર અમે ધ્યાન કરીએ છીએ, સંભાળીએ છીએ, એમનો લીધો ધ્યાન કરીએ છીએ. મંત્રમૂલમ ગુરુવાક્યમ, પૂજા યોગ્યમ ગુરુ, પૂજા મૂલમ ગુરુપાદમ, એમ કરીને છે ને, ધ્યાન યોગ એમની મુદ્રા છે. આ તો ચરણ લીધા છે, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આ તો અન્ય મતમાં સૂત્ર છે. આ પૂજા મૂલમ ગુરુપાદમ, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિમ, સદગુરુની મૂર્તિ લીધી છે, એ મૂર્તિનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવાનની મૂર્તિ હામે બેસે ને, ગુરુની મૂર્તિનું ધ્યાન કરીએ છીએ. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ગુરુનું એક એક વાક્ય સંજીવની મંત્ર જીવતો મરતો બચાવે. અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા, એની કૃપા થઈ, એની પ્રસન્નતા થઈ, બસ અમારો તો મોક્ષ થઈ ગયો. એટલું લીધું છે. ગુરુ મહિમા તો બધા સંપ્રદાય ગાયો છે, એમાં કોઈનો બે મત નથી. સ્વચ્છંદીઓ સિવાય, સ્વચ્છંદી લોકો એમ કે એ બધું ગુરુ ગુરુ બધું નિમિત્તાધીન છે, અમારે તો આત્મા જોઈએ, એ ત્રણ કાળમાં મળે નહીં આત્મા એવી રીતે. બાકી કોઈનો એમાં બે મત નથી. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. એટલે શું છે, ચરણનું ધ્યાન કેમ લીધું? કે અમે એના શરણે ગયા, શરણે ગયા પછી જ અમને નિરાશ થઈ છે. એ જે અમારી એક વખતની દશા, એમનું શરણ શરણ સ્વીકારવાને, એ તો ફરી ફરીને ધ્યાનમાં આવે એવી વાત છે. એ ફરી ફરીને એનું ધ્યાન થાય છે એમ કેમ, નહીતર આ સ્થિતિ ન હોત અમારી એમ કે. વચનને પણ ચરણ કહેવાય છે, વચનને પણ ચરણ કહેવાય છે. બીજું શું છે કે પગ નીચે હોય છે, માથું ઉપર હોય છે મનુષ્યને, તો ત્યારે કેટલા નમ્ર થયા, કેટલા નમ્ર થયા કે એની ચરણમાં જાય એટલા નમ્ર થયા. માથાથી માથાને વંદન નથી કરતા, માથાથી ચરણને વંદન કરે છે. એ અત્યંત નમ્રતા અને ભક્તિ સૂચક વાત છે. સંસાર કેવળ અશાતામય છે, સંસાર છે એ કેવળ અશાતામય અથવા દુઃખમય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ સાતા છે, કદાચ કોઈ જીવને થોડી સાતા હોય, તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે, બીજું નથી જોતા. ઓલી સાતા નથી જોતા. કોઈ સંસારી જીવને સત્પુરુષનો અનુગ્રહ થતાં થોડી સાતા ઉપજી, એને જ સાતા ગણી છે. બાકીની સાતાને સાતા નથી ગણતા એ, એમને સાતાની વ્યાખ્યા જુદી છે. આખી સાતા સાતા વેદની કર્મની વાત નથી આમાં. તો બધા દુઃખી છે, ત્રિવિધ તાપથી ઘેરાયેલા છે, એમાં કોઈ સત્પુરુષની કૃપા દ્રષ્ટિમાં આવી ગયા, બસ એને થોડી સાતા છે. અલ્પ પણ સાતા હોય તો એને છે, બાકી સંસારમાં કોઈને સાતા નથી. કોઈ પણ પ્રકારના પુણ્ય વિના સાતાની પ્રાપ્તિ નથી. આમ સ્થૂળપણે તો એમ કહેવાય ને, ભાઈ પુણ્ય યોગ હોય અને સાતા હોય, અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. એ પુણ્ય તત્વ જે છે એને પણ સત્પુરુષના ઉપદેશ વિના એ કાંઈ સમજાયું નથી. કેમ કે મોટાભાગના તો બધા પાપાનું મંદિર પુણ્ય જ સાધે છે. એ લોકો સાધે છે એ પાપાનું બંધી પુણ્યને સાધે છે. બાકી તો પુણ્યનું બંધી પુણ્યનું પણ જેને લાલચ નથી, જે ઈચ્છતા નથી, એવું જેનું જાણવું છે એ તો જ્ઞાની સિવાય જણાય નહીં એ વાત તો. બાકી તો લોકો પુણ્ય ઈચ્છે જ, જ્ઞાનીના સંગમાં આવે એ મોક્ષને ઈચ્છે. એને પુણ્યને જાણ્યું છે કે પુણ્યનું સ્થાન શું છે, અને એને પુણ્યનું બંધુ પુણ્ય હોય. બાકી તો જગતના જીવો બધા પાપાનું બંધુ પુણ્યમાં જ પડ્યા છે. એટલે એમ કહે છે કે પુણ્યનું સ્વરૂપ પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. ઘણા કાળે ઉપદેશેલું તે પુણ્ય એવું જે એમને પુણ્યનો ઉપદેશ પાક્યો અલૌકિક પ્રકારે, તે રૂઢિને આધીન થઈને પ્રવર્તે છે. અત્યારે તો પુણ્ય રૂઢિ થઈ ગઈ છે, સંપ્રદાયની અંદર પુણ્ય કરવાની રૂઢિ થઈ ગઈ છે. એટલે સાપ ગયા ને લીસોટા રહ્યા. મૂળ પુણ્ય તત્વ જે રીતે પ્રતિપાદન કર્યું છે જ્ઞાનીઓએ, એને તો કોઈ સમજતું નથી અને રૂઢિગત રીતે પુણ્ય કરી અને સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે. કોઈને એમ થાય કે આપણે શાસ્ત્ર વાંચીને પુણ્ય કરીએ છીએ, આમ અનેક પ્રકારના શાસ્ત્રની અંદર દાન પુણ્યના પ્રકારો ઘણા હોય અને લોકો એમ કે શીખી લે આપણે શાસ્ત્ર અનુસાર આ ક્રિયા કરો, શાસ્ત્ર અનુસાર આ ક્રિયા કરો. અત્યારે તો બહુ વિકૃતિ ઘણી આવી ગઈ, દાન પુણ્યની અંદર પણ વિકૃતિ ઘણી આવી ગઈ. કેમ કે પછી એ વાતને લોકોએ સ્વાર્થથી બીજી રીતે લઈ લીધી. પણ એનું મૂળ એક સત્પુરુષ છે. મૂળ વાત તો એક સત્પુરુષથી જ પ્રસિદ્ધ થયેલી છે, માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ સાતાથી કરીને પૂર્ણકામતા એટલે મોક્ષ સુધીની સર્વ સમાધિ શાંતિ, સમાધિ એટલે બધા જ પ્રકારની શાંતિ, તેનું સત્પુરુષ જ કારણ છે. મૂળમાં સત્પુરુષ ઉભા છે. બધા કોઈને અલ્પ સાતા થઈ હોય એના ચરણમાં જતા, કે કોઈને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ હોય એના ચરણમાં જતા, એ બધાનું મૂળ એક જ કારણ સત્પુરુષ જ છે એમ અમે જાણીએ છીએ. હા, અમે જાણીએ છીએ બરાબર. લોકો સમજે કે ન સમજે, અમે આ સમજ્યા છીએ બરાબર છે. આટલી બધી સમર્થતા છતાં જે જ્ઞાની પુરુષના ચરણમાં જતા જીવનો બેડો પાર થઈ જાય એવું જેનામાં નિમિત્તત્વ છે, પરમાત્મા જેવું નિમિત્તત્વ ગણાય છે. કેવું? પરમાત્માના ચરણે જાય અને માણસનો મોક્ષ થાય, એમ જ્ઞાનીના ચરણે જાય તો એનો મોક્ષ થાય. તો સામર્થ્ય એટલું થઈ ગયું કે ને, નિમિત્તત્વમાં તો એટલું જ સામર્થ્ય, ઇક્વલ ટુ, કાંઈ ફરક નથી. એટલી બધી સમર્થતા છતાં જેને કાંઈ પણ સ્પૃહા નથી, સ્પૃહા હોય તે જ્ઞાની હોય નહીં, જેને કાંઈ સ્પૃહા નથી. ગમે તેનું ગમે તેટલું હિત પોતાના નિમિત્તે થાય તો એના પ્રત્યે સ્પૃહા ન રાખે કે આ કંઈક મારી સેવા કરે તો છે, મારાથી એનું હિત થયું છે ને, કાંઈ પણ સ્પૃહા નથી. નો લીધું 480માં અમને એ અપરાધ લાગે છે. કોઈને પરિશ્રમ દેવો એ અમને અપરાધ લાગે છે, એ નિષ્ફળતા એવી છે. જેને કાંઈ સ્પૃહા નથી, જેને ઉન્મત્તતા નથી, છકી જતા નથી કે અમારાથી બીજા પરમાત્મા થઈ ગયા, છકી જતા નથી. અમારા નિમિત્તે આનો મોક્ષ ખબર પડી જાય છે. કીધું સુગાનીજી એક ભાવમાં સીધા લઈમાં વ્યા જાય છે, ઉન્મત્તતા આવતી નથી. ઉતાપણું નથી, મારે લઈને આમ થયું ને મારા કારણે આમ થયું એવી વાત નથી. હા, પ્રણામ કરે છે એની યોગ્યતા, એનો પુરુષાર્થ, એની મહાનતા એમ જુઓ, એના ગુણને જોઈને નમે છે. ગુણના પૂજારી છે, નાની તો મૂળના પૂજારી છે, પોતાપણું નથી, ગર્વ નથી, પોતાની શક્તિ અને સામર્થ્યનો જરાય ગર્વ નથી, ગારવ નથી, એટલે થોડો પણ ગર્વ નથી, ગારવ એટલે થોડો પણ ગારવ નથી, ગર્વ નથી. એવા આશ્ચર્યની પ્રતિમા રૂપ સત્પુરુષને એને જોઈને અમને આશ્ચર્ય થાય છે. એવા આશ્ચર્યની પ્રતિમા રૂપ સત્પુરુષને અમે ફરી ફરીને નામ રૂપે સ્મરીએ છીએ, એટલે એ વ્યક્તિગત રીતે એનું અમે સ્મરણ કરીએ છીએ, જેનો અમને ઉપકાર થયો છે. નહીતર સામાન્ય રીતે જૈન દર્શનમાં ગુણ પૂજાની મહત્તા છે, વ્યક્તિ પૂજાની એટલી મહત્તા નથી. છતાં પણ પ્રસંગ પડે વ્યક્તિ પૂજા પણ કરવામાં આવે છે, જે એને પોતાને પ્રત્યક્ષ ઉપકારી થાય. નામ લઈને એનું સ્મરણ કરીએ અમે, એમાં વાંધો નથી અમને કાંઈ, વ્યક્તિ પૂજા નથી થતી. અથવા તો બીજી રીતે કહીએ તો ગુણવાન વ્યક્તિની પૂજા તે વ્યક્તિ પૂજા નથી, પણ પર્યાયાંતરે તે ગુણ પૂજા જ છે, ગુણ પૂજા જ છે. બીજી રીતે એ વ્યક્તિ પૂજા એને ન કહી શકાય, ભલે નામ લઈને કરવામાં આવે તોય, કેમ કે જ્યાં જ્યાં ગુણ જોશે ત્યાં ત્યાં એને અહોભાવ, બહુમાન આવ્યા વિના અને ભક્તિ આવ્યા વિના રહેશે નહીં. આમે તો અન્ય મતમાંથી પ્રસિદ્ધ છે ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ ઉપાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. એ તો પરમાત્મા છે. એમ આવ્યા વિના રહે ને એવી એક વાસ્તવિકતામાં રહેલી છે, અને એ જેનું કલ્યાણ થાય છે એનો પ્રકાર જ આવો છે. જેનું કલ્યાણ સધાય છે એનો પ્રકાર જ આવો છે એમ કહેવા માગે છે. એ રહસ્ય ખોલ્યું છે આ પત્રની અંદર. આગળની વાત કરા વધારે જોરદાર કરે છે.